નમસ્કાર. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈશું જ્યાં ભૂતકાળ એક નદીની જેમ વહેતો રહે છે.
ક્યારેક શાંત અને ક્યારેક એકદમ તોફાની.
બરાબર. આપણે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયન લેખિકા એલી લેમની પહેલી જ નવલકથા ધ રિવર ઇઝ વેઇટિંગ વિશે, જેણે આવતાની સાથે જ ખૂબ પ્રશંસા મેળવી.
અને આ વાર્તા એટલે એ માત્ર એક સ્ત્રીના પોતાના વતનમાં પાછા ફરવાની નથી.
ના, એનાથી ક્યાંય વધારે છે.
હા, આ તો વર્ષોથી દબાયેલા વણકહ્યા સત્યનો સામનો કરવાની કહાણી છે.
અને આ વાર્તાની શૈલી પણ બહુ રસપ્રદ છે. એ કોઈ એક ચોકઠામાં બંધ નથી બેસતી.
સાચી વાત. એક તરફ તમને એમાં એક પારિવારિક ડ્રામા દેખાશે, સંબંધોની ગૂંચવણો,
અને બીજી તરફ એક સાહિત્યિક ગૂઢ કથા એટલે કે લિટરરી મિસ્ટ્રી પણ છે.
બરાબર. અહીં કોણે કર્યું એ સવાલ નથી,
પણ શા માટે થયું એ વધારે મહત્વનું છે.
હા, અને તમે શૈલીની વાત કરી તો મારે એક મુદ્દો ઉમેરવો છે. ઓસ્ટ્રેલિયન ગોથિક.
ઓ, એ બહુ રસપ્રદ છે. એ જરા સમજાવશો?
જુઓ, ગોથિક સાંભળીને આપણને જૂના કિલ્લા કે ભૂતિયા મહેલ યાદ આવે.
હા, યુરોપિયન વાર્તાઓ જેવું.
પણ ઓસ્ટ્રેલિયન ગોથિકમાં ડરનું કારણ કોઈ ઇમારત નથી, પણ ખુદ કુદરત છે.
એટલે કે વિશાળ અજાણ્યો પ્રદેશ, ખતરનાક નદીઓ.
બરાબર. અને આ વાર્તામાં નદી એ માત્ર પાણીનો પ્રવાહ નથી, એક જીવંત ડરામણું પાત્ર છે.
અને આ જ ભયાવહ નદીના કિનારે આવેલા બેલપોટ ગામમાં વાર્તાની નાયિકા ફીબી પાછી ફરે છે.
પૂરા 17 વર્ષ પછી.
આ એ જ ગામ છે જ્યાં એક ભયાનક પૂરમાં એણે પોતાની મા અને નાની બહેનને ગુમાવ્યા હતા. પણ એનું પાછા ફરવું એ કોઈ ખુશીની વાત નથી.
ના, એ તો એક મજબૂરી છે.
તો ચાલો એ મજબૂરીથી શરૂઆત કરીએ. ફીબીનું પાત્ર કેવું છે? આટલા વર્ષોમાં એના પર શું વીત્યું છે?
ફીબી એટલે એણે પોતાની જાતને જાણે એક, શું કહેવાય, એક કાચની પેટીમાં બંધ કરી દીધી છે.
લાગણીઓથી દૂર.
હા, ભૂતકાળથી એટલી દૂર ભાગી છે કે એણે એક નવું જ જીવન બનાવ્યું છે, સુરક્ષિત, જ્યાં જૂની યાદોનો કોઈ પડછાયો પણ ન હોય.
પણ પછી કંઈક એવું બને છે જે એને પાછા આવવા મજબૂર કરે છે.
એને સમાચાર મળે છે કે એના પિતા એંગેસ ગંભીર રીતે બીમાર છે, એમનો અંત સમય નજીક છે. હવે એની પાસે પાછા જવા સિવાય કોઈ રસ્તો નથી.
એટલે જે ભૂતકાળને એણે દાટી દીધો હતો એ જ એને પાછો બોલાવી રહ્યો છે. અને પિતાપુત્રીનો સંબંધ એ પણ કેવો જટિલ છે.
17 વર્ષથી જાણે વાત જ બંધ છે. એમની વચ્ચે શબ્દોની નહીં પણ ચૂપકીદીની દિવાલ છે.
અને તમને શું લાગે છે આ મૌનનું કારણ શું હશે?
ફીબીના મનમાં એક વાત ઘર કરી ગઈ છે.
કઈ વાત?
કે એના પિતા એ દુર્ઘટના માટે એને દોષી માને છે.
ઓ,
કદાચ એ રાત્રે ફીબી બચી ગઈ અને એની બહેન સેડી નહીં, એનો અપરાધ ભાવ.
અને એંગસનું વર્તન પણ એ વાતને જાણે સાચી ઠેરવે છે, ઠંડુ, અંતર રાખતું.
બરાબર. એ જર્જરિત ઘર જાણે એમના તૂટેલા સંબંધનું જ પ્રતિબિંબ છે. અને ઘરની પાછળ વહેતી પેલી નદી
જે બધું જ જોઈને બસ વહેતી રહે છે.
પણ વાત આટલી સીધી નથી.
ના, બિલકુલ નહીં. કારણ કે ફીબી ગામમાં પાછી ફરે છે ત્યારે એને ધીમે ધીમે સમજાય છે કે સત્તાવાર વાર્તામાં કંઈક ખૂટે છે.
હા, કે પૂરના કારણે માત્ર એક દુર્ઘટને ઘટી એ આખી વાત નથી. ગામ લોકો જે રીતે દબાયેલા અવાજમાં વાતો કરે છે
એમાં કંઈક બીજું જ છે. અને અહીંથી વાર્તામાં રહસ્યના પડલ ખુલવા માંડે છે.
અને ફીબીને એ પણ અહેસાસ થાય છે કે એની પોતાની યાદો પર પણ પૂરો ભરોસો ન કરી શકાય.
આઘાતને કારણે આવું બને છે, ખરું ને?
હા, મગજ ઘણીવાર યાદોને તોડી મરોડીને રજૂ કરે છે. એને જે યાદ છે એ તૂટક તૂટક દ્રશ્યો છે.
અને અહીં લેખિકાની કળા જોવા જેવી છે.
શું?
જ્યારે પણ ફીબી ભૂતકાળ યાદ કરે છે ત્યારે વાક્યો ટૂંકા અને તૂટક બની જાય છે.
ઓ હા, એ આપણને માત્ર કહેતી નથી કે યાદો ખંડિત છે, પણ એની લેખન શૈલીથી આપણને એ અનુભવ કરાવે છે.
બરાબર. એક સંકેત છે કે સત્ય ક્યાંક આ તૂટેલી યાદોની વચ્ચે જ છુપાયેલું છે.
અને આ સત્યને સમજવા માટે 3 પાત્રો બહુ મહત્વના છે, જેમાંથી 2 તો જીવંત પણ નથી.
પહેલી તો સેડી, ફીબીની મૃત બહેન.
હા, સેડી ભલે શારીરિક રીતે નથી, પણ એની હાજરી આખી નવલકથા પર છવાયેલી છે.
ફીબીની યાદમાં તો સેડી એકદમ જીવંત, નીડર, થોડી બળવાખોર.
પણ ગામ લોકો અને બીજા પુરાવાઓ એક અલગ જ શેડીની વાત કરે છે.
કેવી શેડી?
એવી શેડી જે પ્રેમમાં હતી, જેના પોતાના રહસ્યો હતા અને જે કદાચ કંઈક મોટું પગલું ભરવાની તૈયારીમાં હતી.
એટલે ફીબીની આદર્શ બહેનની છબી? અને વાસ્તવિક શેરડી આ બંને વચ્ચેનું અંતર જ રહસ્યનું કેન્દ્ર છે.
બિલકુલ. અને બીજું પાત્ર છે પિતા એંગસ, જેમનું મૌન બરફ કરતાં પણ ઠંડુ લાગે છે.
એક તરફ તો એમના પર ગુસ્સો આવે, પણ પછી વિચાર આવે કે શું એ ફીબીને કોઈ કડવા સત્યથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
એ બહુ ઊંડો સવાલ છે, કારણ કે એમનું મૌન ઠંડક કરતાં વધારે લાચારી દર્શાવે છે. એની પાછળ અપાર અપરાધ ભાવ છે, શરમ છે.
એમની ચૂપકીદી જ સૌથી મોટો સંકેત છે કે કંઈક ભયંકર છુપાવવામાં આવી રહ્યું છે.
અને ત્રીજું પાત્ર નદી.
હા, નદી એ માત્ર એક સ્થળ નથી, એ સાક્ષી છે, રહસ્યોની રખેવાળ છે.
અને કદાચ ન્યાયાધીશ પણ.
અને એટલે જ જ્યારે ફીબી પાછી આવે છે અને સવાલો પૂછવાનું શરૂ કરે છે, ત્યારે જાણે નદી પણ એ દબાયેલા સત્યને બહાર કાઢવા લાગે છે.
ફીબી હવે ચૂપ નથી બેસી શકતી, એ પોતાની રીતે તપાસ શરૂ કરે છે.
એક જાસૂસની જેમ.
બરાબર. જૂના અખબારો વાંચે છે, એ રાતના સમાચારોમાં કોઈ ખૂટતી કડી શોધે છે. પણ સૌથી મોટો વળાંક ત્યારે આવે છે.
ક્યારે?
જ્યારે એને સેડીની જૂની વસ્તુઓમાંથી એક ગુપ્ત બોક્સ મળે છે.
અને એ બોક્સમાં શું હોય છે?
એમાં સેડીની ડાયરી અને કેટલાક પત્રો હોય છે. અને એમાંથી એક મોટો ખુલાસો થાય છે.
શું?
કે પૂરની એ ભયાનક રાત્રે સેડી કોઈની સાથે ભાગી જવાની યોજના બનાવી રહી હતી.
ખરેખર? આ તો આખી વાત જ પલટી નાખે છે.
હા, ફીબી માટે આ એક મોટો આઘાત છે. એની બહેનનું મૃત્યુ માત્ર એક અકસ્માત નહોતું, એની પાછળ એક આખી કહાણી હતી.
આ જાણ્યા પછી તો ફીબીના સવાલો વધુ તીક્ષ્ણ બન્યા હશે.
હા, તે સીધા પોતાના પિતાનો સામનો કરે છે.
અને એમની પ્રતિક્રિયા?
એંગસનો ગુસ્સો અને ચીડચીડાટ વધી જાય છે. તે ફીબીને ચેતવણી આપે છે, જે દાટેલું છે તેને દાટેલું જ રહેવા દે.
પણ આ પ્રતિકાર તો ફીબીના શકને વધુ મજબૂત કરતો હશે.
બરાબર. આગમાં ઘી હુમવાનું કામ કરે છે. એને ખાતરી થઈ જાય છે કે એના પિતા કંઈક એવું છુપાવી રહ્યા છે જે દુર્ઘટના કરતાં પણ વધુ ભયાનક છે.
અને જેમ જેમ વર્તમાનમાં આ તણાવ વધે છે, તેમ તેમ લેખિકા આપણને ફ્લેશબેક દ્વારા ભૂતકાળમાં લઈ જાય છે.
હા, અને એ ફ્લેશબેક્સ બહુ અસરકારક છે. એ આપણને એ તૂટેલા પરિવારની અંદરની દુનિયા બતાવે છે.
આપણને દુર્ઘટના પહેલાના તંગ સંબંધો દેખાય છે, માતા પિતાના ઝઘડા,
સેડીનું બળવાખોર વર્તન જે કદાચ એ ઝઘડાઓમાંથી બચવાનો રસ્તો હતો, અને ફીબીનું સારી દીકરી બનીને બંને વચ્ચે પીસાવું.
એટલે એ રાત્રે જે બન્યું એના બીજ તો ઘણા સમય પહેલા જ રોપાઈ ચૂક્યા હતા.
બિલકુલ. અને પછી વાર્તા એની પરાકાષ્ઠા પર પહોંચે છે.
અહીં લેખિકા ફરીથી વાતાવરણનો અદ્ભુત ઉપયોગ કરે છે.
હા, વર્તમાનમાં પણ ભારે વરસાદ શરૂ થાય છે અને નદીનું પાણી ભયંકર રીતે વધવા લાગે છે.
જાણે ઇતિહાસ પોતાને દોહરાવી રહ્યો હોય.
એ દ્રશ્ય ખરેખર કંપારી છૂટાવી દે તેવું છે. 17 વર્ષ પહેલાની એ ભયાનક રાત જાણે પાછી આવી રહી હોય.
બહારનું તોફાન અને ફીબીના મનનું તોફાન બંને એક થઈ જાય છે.
હા, એ જ ડર, એ જ નદીનો ઘૂઘવાટ. જાણે નદી પોતે જ કહી રહી હોય કે હવે સત્ય બહાર આવવાનો સમય થઈ ગયો છે.
અને આ જ તોફાની રાત્રે જ્યારે એંગસ શારીરિક અને માનસિક રીતે તૂટી જાય છે, ત્યારે
આખરે 17 વર્ષનું મૌન તૂટે છે.
એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે.
હૃદયદ્રાવક. એંગસે રાતની આખી કહાણી કહે છે. તે સ્વીકારે છે કે સેડીના ભાગી જવાના પ્લાન વિશે તેની માતાને ખબર પડી ગઈ હતી.
અને તે એને રોકવા માટે તોફાનમાં નદી કિનારે ગઈ હતી.
હા,
તો એ માત્ર અકસ્માત નહોતો, એ એક મુકાબલો હતો.
હા, નદી કિનારે માતા પુત્રી વચ્ચે ઉગ્ર દલીલ થઈ. ગુસ્સો, આવેશ, એ બધાએ મળીને એક ભયાનક દુર્ઘટનાનું રૂપ લીધું.
અને એંગસે આ બધું જોયું હતું.
હા, અને તે આખી જિંદગી એ અપરાધ ભાવનાનો બોજ નીચે જીવતો રહ્યો કે જો તેણે કંઈક અલગ કર્યું હોત તો તે બંનેને બચાવી શક્યો હોત.
અને એણે ફીબીને આ કડવા સત્યથી બચાવવા માટે આ બોજ એકલા જ ઉઠાવ્યો.
બરાબર.
આ સ્વીકારોક્તિ પછી ભાવનાત્મક તોફાન જાણે શાંત થઈ જાય છે.
ફીબીને કોઈ સુખદ અંત નથી મળતો, પણ એને સમજણ મળે છે. એને જે જવાબ જોઈતો હતો તે મળી જાય છે,
ભલે એ જવાબ પીડાદાયક હોય.
સાચી વાત. તે હવે એના પિતાને એક ઠંડા, લાગણીહીન વ્યક્તિ તરીકે નથી જોતી,
પણ એક લાચાર માણસ તરીકે જુએ છે, જે દુઃખના ભાર નીચે તૂટી ગયો હતો.
અને આ સત્ય જાણ્યા પછી ફીબીના મનમાંથી પણ અપરાધ ભાવનો પહાડ હટી જાય છે.
બિલકુલ. તેને હંમેશા લાગતું હતું કે કદાચ તે બચી ગઈ એ તેની ભૂલ હતી.
પણ હવે એને સમજાય છે કે એ રાત્રે બનેલી ઘટનાઓ એના નિયંત્રણ બહાર હતી, અને આ મુક્તિ એને ક્ષમા તરત દોરી જાય છે.
પોતાના પિતાને, બહેનને અને સૌથી અગત્યનું
પોતાની જાતને માફ કરવાનું શીખે છે.
પિતાના મૃત્યુ પછી અંતમાં ફીબી શાંત નદીના કિનારે ઊભી છે. પાણી હવે શાંત છે.
હા, તે હવે ભૂતકાળથી ભાગી રહી નથી. ભવિષ્યનો માર્ગ ખુલ્લો છે. જે નદી ભયનું પ્રતીક હતી
એ હવે જીવનના સાતત્યનું, સમયના વહેણનું પ્રતીક બની જાય છે.
બરાબર.
આ નવલકથા એ વાતને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે કે જે શબ્દો નથી બોલાતા તે ક્યારેક બોલાયેલા શબ્દો કરતાં વધુ ઘાતક સાબિત થાય છે.
અને એ પણ કે ભૂતકાળનો સામનો કર્યા વિના સાચી મુક્તિ શક્ય નથી. સત્ય કડવું હોઈ શકે છે, પરંતુ તે જ આપણને આગળ વધવાની હિંમત આપે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.